पर्यूषण पर्व में आज चौथो दिवस उत्तम संयम धर्म की आराधना हो। संयम एटले शू? सम्यक प्रकारे यम मर्यादा में कोने मर्यादा में आपरा परिणामों प्रमाद ने कारण बे प्रकारे कोई जीवन की दिशा में अथवा पांची बना संयम संयम नो विरोधी कौन से जम एक एक बोल में आप लीए थे उत्तम क्षमा नो सामे विरोधी कौन से क्रोध अथवा क्रोध की विरुद्ध क्षमा मानती विरुद्ध मार्जो मायाती विरुद्ध आर्जो असत्य की विरुद्ध सत्य अने गई काले लोभ थी विरुद्ध शोध। तो आ सामान्य क्रोध मान माया लोभ ने बात थी। हवे जे पांच दिवस थी आवे छे संयम तप त्याग आकिंचन अने व्रत एम मुख्यता कोनी लीधी छे? ए चारित्री एटली मुख्यता के जेनी पूर्णता मात्र मानव पर्यायमां पूर्णपणे संयम पूर्णपणे तप पूर्णपणे त्याग ए बधु सेमा होय शके। मनुष्यपणामा देव पर्यायमां पुण्यना योगनी अधिकता छे पण संयमनी अभाव छे। क्यारे पण एम न विचारो के पुण्य छे एटले आपणे शुं थशे? अरे पुण्यनी अधिकतामां संयम ज नहीं आवे अने संयम नथी तो मोक्ष क्यांथी आवे? પણ શું થાય છે કે તત્વ અભ્યાસ વગર પુણ્ય તત્વ જેમ આજે સાત તત્વની આખી બધી વાત આવી ને અને એમાં સરસ મિથ્યાત્વની એક વ્યાખ્યા હંમેશા ગુરુદેવસિંહ નેતાવી અથવા આમાં પર ઓર્ડર મળીએ સરસ લીધી ચાલો એક 296 પાને સાવ શરૂઆતમાં એમાં નીચેથી બીજી લાઈન છે પ્રવચન નંબર 21 નીચે એમાં સાવ નીચેથી મિથ્યા જ્ઞાની અથવા મિથ્યા શ્રદ્ધાંત શું છે બીજા ને બીજા પણે સમજવારો છે શબ્દ એને જ આપણે શ્રદ્ધામાં ઉતારીએ તો બીજા ને બીજા પણે માનવારું મિથ્યાત્વ કોને કહેવાય? મિથ્યા દર્શન બીજું તત્વ છે એને કેવા રૂપે માનવું? બીજા રૂપે જેવી રીતે પુણ્ય પાપના પરિણામ કેવા રૂપે છે? ક્યાં તત્વ રૂપે છે? આશ્રય તત્વ રૂપે છે અને એને કેના રૂપે માનવાના? સંવર અને બીજા ને બીજા રૂપ તત્વ નો માનો જે રૂપે છે તે રૂપે તત્વ તત્વ આવ્યો તો ખુલાસો એમાં શું સંધિ છૂટી પડે? તત્ અને તો તત એટલે તે અને તો એટલે પણ જે પણે છે તે રૂપે એને છે તેનું નામ તત્વ કહેવામાં આવે છે। આત્મા જ્ઞાનમય છે તો જ્ઞાની આત્માનું તત્વ છે। આશરો દુઃખમય છે તો દુઃખ એ આશરો નું તત્વ છે। તો બહુ સુંદર વ્યાખ્યા બીજા ને બીજા પણે માનવું તેનું નામ મિથ્યા શ્રદ્ધા બીજા ને બીજા પણે જાણવું આ તેનું નામ મિથ્યા જ્ઞાન છે। તો અહીંયા આપણે ફરીથી કે હવે જે વાત આજથી ચાલે છે એ મુખ્યતા કોની છે? ચારિત્ર જેની પૂર્ણતા માત્ર માનવ ભાવમાં જ એ થઈ શકે છે। જો પુણ્યથી ધર્મ થતો હોત તો બધા સ્વર્ગના દેવો કેવા થઈ જવા જોઈએ? ધર્મી થઈ જવા જોઈએ। ત્યાં એવું નથી જે કોઈ પુણ્ય પાપના વિષયોમાં અટવાઈ રહે છે તો પણ ધર્મ થતો અને સાતમી નરકમાં આત્માની અનુભૂતિ કરી શકે છે। તો અહીંયા સંયમ ચારિત્રની આ પૂર્ણતાની મુખ્યતાની વાત છે। દેવ અને નારકીમાં સંયમ થઈ શકતો જ નથી। તિરંચ પર્યાયમાં સંયમ થાય છે પણ શું થાય છે? એક દેશ એટલે પાંચમું ગુણ પણ સંયમની પૂર્ણતા એટલે મુનિદશા છઠ્ઠે સાતમી ગુણસ્થાનથી લઈને એ માત્ર શેરું છે મનુષ્ય પર્યાયમાં। અને એ રીતે વિચાર કરીએ મનુષ્ય સંયમથી શોભે જેમ બે રીતે એમાં પણ ભેદ કરીએ શ્રાવક સેનાથી શોભે અને મુનિરાજ તેનાથી સમજે. આગળ વાત આજે આપણે આવશે. શ્રાવક દાનથી સોંપે અને મુનિરાજ ત્યાગથી સોંપે, કારણ કે એ પોતાના શરીર માટે અનુકૂળતા માટે બધું જ વાપરી શકે, અને દેવ શાસ્ત્ર ગુરુ માટે હોય તો ન વાપરે તો એ શ્રાવકપણું શોધતું નથી. અહીંયા તો આપણે સંયમ છે કે મનુષ્યપણાની સાર્થકતા અને એ સંયમ છે તા પછી એ સમ્યક દર્શન વગર ક્યારેય હોઈ શકે. એમાં સંયમ અને સંયમના બે પ્રકાર આપણે લીધા હતા પૂજામાં. ક્યાં બે પ્રકાર લીધા હતા? એક છકાઈનો સંયમ અને એક ઇન્દ્રિય સંયમ. છકાઈ એટલે છ છ છ જાતના શરીરો બહારમાં. ક્યાં? પાંચ સ્થાવર અને એક પ્રસ્થ. અને એમાં પણ એ છ કાયના જીવોમાં પાંચ જે સ્થાવર છે એમાં પણ ક્યાં ભેદ હોય છે? બાદર અને સૂક્ષ્મ એ હોય છે. તો એક ઇન્દ્રિયમાં બાદર અને સૂક્ષ્મ એ લીધા, અને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પચેન્દ્રિય. પચેન્દ્રિયમાં પણ ક્યાં બે આવે? સંગની અને અસંગની. અને એ રીતે સાત થયા. સાત ફરીથી એકેન્દ્રી. એકેન્દ્રીમાં બે ક્યાં? બાદર અને સૂક્ષ્મ બે થઈ ગયા. પછી બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચતુરેન્દ્રી પાંચ થયા. અને પચેન્દ્રીમાં ક્યાં બે? સંગી અને આ રીતે કેટલા થયા? સાત. અને એક એક માં પર્યાપ્તિ અને અપર્યાપ્તિ એવા ભેદ કરીએ તો ચૌદ જીવસ્થા. બાહ્ય શરીરની અપેક્ષાએ આવા ભેદો છે. તો અહીંયા છ કાયના જીવ એમાં બધે આવ્યું હતું. વગર પ્રયોજને જમીન ખોદવી નહીં, વગર પ્રયોજને પાણી ઢોળવું નહીં, વગર પ્રયોજને પંખા. એ શેના માટે છે? આપણને વિચાર આવતો નથી કે એમાં એકેન્દ્રી જીવોની હું કેવી હિંસા. સામાન્ય આપણને ક્યાં જીવની હિંસા બેઠાય છે? સામાન્ય પણ ત્રસ જીવોને, ત્રસ કીડી મકોડાથી લઈને એ દેખાય છે. પણ એકેન્દ્રીની હિંસા આપણને દેખાતી, આપણે હિસાબ આમ શું માની લે? સહજપણે ગરમી લાગે તો શું થાય? પંખો કરવો જ જોઈએ, તમે બટ નેચરલ છે ને, બટ નેચરલ છે ને. ત્યારે એ સમયે એક ભાવના કેમ ન થાય? લાવ મારો ઉપયોગ તો બદલાવી લો. ક્યારે એવું હશે તમારી દુકાને જરા વ્યવસ્થિત હશે, ઠંડીમાં બરોબર એર કન્ડિશન કે પંખો ચાલતો હશે તો જ હું આવીશ ઉઘરાણી લેવા, એવું કરતા હશે શું કરે? ત્યાં આપણે કઈ શરત હોય છે? તમારી દુકાન સારી વ્યવસ્થિત એરિયામાં હોવી જોઈએ. જરા ગમે એ ઓલામાં હશે ત્યાં હું નહીં આવું. ત્યાંથી એક એક પૈસાની રૂચિમાં કેટલું ગોળ કરી શકીએ એ તો અનુભવ છે કે દરેક વ્યક્તિને. તો એક આત્માના હિતને ખાતર અને કદાચ એવા અસાતાના ઉદય સામે જે હાર માને છે એ તત્વની આરાધના નહીં કરી શકે. આ ઉદયની સામે હાર, કઈ પ્રતિકૂળતા ગરમી લાગી હાર કરીએ, અનુકૂળતા આવી તો અભિમાન, એ પણ એક હાર છે. અનુકૂળતામાં અભિમાન કરવું કે પ્રતિકૂળતામાં એ ખેદ કરવો, બંને ઉદય સામેની હાર છે. જેને જ્ઞાતા ભાવમાં રહેતા આવડું નથી એ ઉદયની સામે હાર માની લે. તો અહીંયા મુનિરાજની ઉત્કર્ષપણાની વાત છે. આપણે આપણી ભૂમિકામાં કે છતાં એના કોઈ પણ જીવમાં પહેલા તો સ્થાવરના પાંચ પ્રકારો અને પછી બેન્દ્રીથી માંડીને સંઘની, અસંઘની, પચેન્દ્રી બધા જીવોની ઉપર ક્યારે પણ કોઈને દુઃખી જોઈને એના ઉપર કરુણા હો, એના કોઈ હિંસા આદિના પરિણામ ન હો, તો એની રક્ષા કરવાના કરુણાના ભાવ એ એક પ્રાણી સંયમ છે અને ઇન્દ્રિય સંયમ. ચોવીસે કલાક આપણા પરિણામ કઈ તરફ જાય છે? ઇન્દ્રિય વિષય તરફ કે અતિન્દ્રિય તરફ? અતિન્દ્રિય આત્મા તરફ ન જતા? કેમ ન જતા? કેમ જતા? કેમ નથી? વાત તો સાંભળીએ છીએ, આત્મા ભગવાન સ્વરૂપ છે, અતિન્દ્રિય મહા. જ્યાં જેની રુચિ એ તરફ એની વૃત્તિ ગયા વગર રહેશે નહીં. અતિન્દ્રિય આત્મા હું સુખથી ભરેલો છું, સાંભળ્યું છે પણ હજી એનો વિશ્વાસ થયો નથી. ઇન્દ્રિય વિષયમાં એટલું જ હજી રસ પડ્યો છે. અમે અનુભવ થી કહીએ છીએ, અમને અનુકૂળતા મળે છે તો આનંદ આવે છે ને, આનંદ ભોગવીએ છીએ ને, આનંદ ભોગવીએ છીએ કે આનંદ હોવાની માન્યતા કલ્પના. જો એ ઇન્દ્રિય વિષયમાં આનંદ મેળવ્યો હોય તો એ વિષય બદલાવો છે. શું કહો? કોઈ પણ એક ઇન્દ્રિય વિષય લઈએ, સ્પર્શ રસ ગંધ નો લઈએ, કલર નો ચક્ષુ ઇન્દ્રિય નો લઈએ કે કર્ણેન્દ્રિય નો, કોઈ પણ ઇન્દ્રિય વિષય બદલાવીએ છે કે નથી બદલાવીએ, તો જ્યાં થાક લાગે છે, જ્યાં ઉપાધિ લાગે છે, એ સમજી લેવું એ ખરેખર સુખ જ નથી. કૃપાળુ દેવ તો 16 વર્ષની ઉંમરે કયો શબ્દ વાંચતો? એ ત્યાગ વા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ. 16 વર્ષની ઉંમરે આવી એક વિચારધારા, અરે કિશોર ને વિચારધારા વગર ક્યારે સત્ય અસત્યના નિર્ણય સુધી નહીં પહોંચી. એ ત્યાગવા સિદ્ધાંત, ભલે ગમે તો કોઈ કહેતો હોય પણ એની પાછળ શું આવવાનું છે? દુઃખ એ સમજી લેવું, પેલા સુખ નહોતું, સુખ ની કલ્પના હતી. એ અહીંયા આપણને સંયમ ધર્મમાં કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં સુખ નથી, એવી જ રીતે કોઈ પણ છતાંયના જીવને પણ હિંસામાં આપણે શું હોવી જોઈએ? મર્યાદા. તો એ ઇન્દ્રિય સંયમ છે અને છ કાયના પ્રાણી જીવોનો સંયમ, એને અહીંયા સંયમ ધર્મ કહેવામાં આવે છે. ફરીથી આ બધી વાત શેનાથી છે? ફરીથી સવાર સાંજના લઈએ છીએ કે આ 10-10 ધર્મ છે, ક્યાંના ભેગમાં આવે છે? સંવર. 7 તત્વ છે ચારિત્રના, પણ તત્વથી લઈએ તો સંવર, અને સંવર કે ચારિત્ર હંમેશા સમ્યક દર્શન સહિત જ હોય છે. માટે આ સમ્યક દર્શન સહિત ત્યાંથી આ વાત કાલે, તેમાં આજે ગુરુદેશીએ બધું જે વાત લીધી થોડી જ કહી લીધી. શરૂઆત તેના ઉપર આવી, એક પાઠશાળા રૂપે બધી 7 તત્વની બધી આવી અને અંત સેના ઉપર આવી હતી. કોનો આત્રો દેખાડ્યો આપણને? દ્રષ્ટાંત આપ્યો, નોકર છે દુકાનમાં કામ કરે છે, જે સરસ એમાં પ્રધાનમંત્રીના જે શબ્દો છે અને આ જ વાત સમયસાર માટેમાં આવે છે. નિદ્રા અધિકારમાં સેવક છતાં અણસેવક, એનીમાં દ્રષ્ટાંત પણ જયચંદજી આપેલું છે, નોકરનું જ આપેલું છે એમાં દ્રષ્ટાંત. સેવતો છતાં અણસેવકો અને અણસેવકો છતાં સેવક, એનું દ્રષ્ટાંત આપ્યું કે દુકાનમાં કોણ હોય? દુકાનમાં ખાલી નોકર હોય, ખાલી શેઠ હોય, દેવ હોય. હવે જે નોકર છે, સેલ્સમેન જેને કહે, કાઉન્ટર ઉભો છે, કોઈ કસ્ટમર આવે છે, એ એક ભાવ કહે છે અને સામાન્ય બધા તે હોય ને કસ્ટમર શું શરૂ કરે પછી બાર્ગેનિંગ ભાવ ચાલુ કરે ને ગુજરાતીમાં, તો એ જે સેલ્સમેન નોકર છે એ શું કહે છે? અરે આ ભાવમાં અમને પોસાય, આ ભાવમાં તમારે ઘરે પડે છે અને તમને એ ભાવમાં આપીએ તો અમને શું થાય? તો ભાષાનો પ્રયોગ શું છે અને અંદર અભિપ્રાયનું પરમણ શું છે? એ તો દરેકને ખબર છે, આપણને જ્યાં સુધી જવાની જરૂર નથી. આપણે ઘરમાં બેઠા હોઈએ, તૈયાર થઈને કોઈ પ્રોગ્રામમાં બહાર જવાનું હોય અને એમાં અચાનક કોઈ ગેસ્ટ આવી છે તો શું થાય? બહાર જાઓ તો મારે બહાર જવું, શું થશે? એટલું સારા રિલેટેડ સારા હોય છે એમ શબ્દ પ્રયોગ શું કરશો? આવો ને અંદર માં શું હશે? એક સામાન્ય આ એક જીવનમાં જે પ્રકાર છે, અંદર માં બોલે ઘણા દિવસે આવ્યા બેસો બધે વિવેક કરશો, પણ અંદર માં પરિણામ માં શું હોય? આ આખું બે શું દેખાડું છું? અહીંયા પણ આપણે એવું નિદ્રા અધિકારમાં પણ આવે સમયસર શું દેખાડું છું? શું છે એમાં શબ્દ હતા? શ્રદ્ધાનો અભિપ્રાય અને ચારિત્રનું પરિણામ. દેવ જીવનમાં જુદું જાણવું પડશે. સમ્યક દ્રષ્ટિ લડાઈમાં ઉભા છે, વેપાર ધંધામાં છે, તે સમયે પણ બહારથી કશું દેખાશે? વેપાર ધંધામાં છે, ચક્રવર્તી છે, એને આહારની નેની કેટલા વર્ષ પહેલાની તૈયારી હોય? નાનો પાડી શકે ના ભાઈ મને તો જે સુખી રોટલી મળશે મને ચાલશે આટલું બધી શું તૈયારી કરવી. આપણે સુખી રોટલી ખાઈએ તો શું કહેવાય મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની, અને એ જેમની એક વર્ષ પહેલાથી તૈયારી થતી હોય અને એને કેવા કહેવાય આવો પક્ષપાત શું થાય આવો પક્ષપાત શું થાય. એક વાત સમજી લેવું, ક્યારે પણ ઉદયનો હઠ ન હોય. એ જે એક વર્ષ પહેલાની તૈયારી છે ચક્રવર્તીએ એની માગણી કરી છે એની તૃષ્ણાથી છે કે સહજ પુણ્યના યોગે છે. અને આપણને શું હોય છે અંદરમાં પુણ્યનો ઉદય હોય તો એની તૃષ્ણા હોય. સહજ ઉદય એને પુણ્ય છે એને એની કોઈ ઈચ્છા કાંક્ષા ભાવના એને એ નથી. તો એ સમ્યક દ્રષ્ટિને એ ચક્રવર્તીનો રાજ હોય. તીર્થંકર પાંચ કલ્યાણક ઉજવાય છે ના ના પાડી શકે ઇન્દ્રોને કે ના આવે એમાં હું જોવા છે ના પાડવા એ ઉદયની સામેની હઠ છે. ઉદયની સામે હઠ ના કરવી ઉદયની સામે ઉપેક્ષા કરવી જ્ઞાતા ભાવમાં. તો એ જ્ઞાતા ભાવમાં જ્ઞાની રહે છે. અભિપ્રાયમાં તે વખતે પણ છે ઇન્દ્રો તાંડવ નૃત્ય કરે છે બધું જોઈએ છે સાંજના જન્માભિષેકમાં ક્યાં લઈ જાય છે નેહરુ પર્વત ઉપર અને કેટલા કળશોથી અભિષેક થતો હોય છે ક્યાંથી પાણી આવતું હોય છે. આવું બધી શું પ્રવૃત્તિ કરવાની છે. અલિપ્તતા અંદરમાં છે એ ભૂમિકા છે. ચારિત્રનું પરિણામમાં અસ્થિરતા છે પણ શ્રદ્ધાના પરિણામમાં ભિન્નતા છે. એવી સુંદર વાત આપણને એ ફરીથી જે સેલ્સમેન છે કાઉન્ટરમાં ઉભો છે બાર્ગેનિંગ કરે તો અમને નુકસાન બોલે છે કેવું છે નુકસાન બધું આ અને પછી આગળ શું આવ્યું છે કે જયારે પૈસાના લેવા દેવાની વાત ચાલે ત્યારે એ શેઠ ના પૈસા કમાણા એટલે હું ઉભો તો એટલે કમાણા એમ કરીને પોતાના ખાતામાં નાખે તો શું કીધું કે એમાં શબ્દ શું આવ્યો હતો જોર કેવા. ભલે બોલવામાં પદ્ધતિ જુદી હતી પણ અભિપ્રાયમાં હતો. તો એવી જ રીતે જ્ઞાની છે એ કહે અને ગુરુદેવજી તો ત્યાં સુધી કહે કૃપાળુદેવ હોય ને હંમેશા પોતાની વસ્તુ લાવી શું કે અમારો પોતે એકલા અને અમારો શું કામ કહેતા હતા અમારું. અરે ભાઈ શબ્દોની પાછળ પણ એમનું એક ભાવના શું રહેતી હતી અ એટલે નહીં અને મારો જે મારો નથી એવો જો સમજતામાં આવું એક સહેજ બની જશે. તો અહીંયા સુંદર જ્ઞાનીની દશાની પણ છેલ્લે આપણને વ્યાખ્યા કરી કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિનું બાહ્યનું આચરણ જુદું દેખાય પણ અંદર અભિપ્રાયમાં મોટો કેવો છે આંતરો પડી ગયો છે એની સુંદર વાત ચાલે છે. તો આપણે એ વાત થોડી એમાં લઈએ. પહેલું છે જો એમાં 297 પાને તત્વ કોને કહેવાય તત્વ એની વ્યાખ્યા લીધી ટીકા છે ને એમાં પેલો પેરેગ્રાફ જીવ અજીવાદી નામ તત્વાર્થા નામ છે ને એમાં જેનો જેવો કાંઈ નિજ ભાવ તેને તેનું તત્વ કહેવાય. મળે છે શબ્દ જેનો જેવો કાંઈ કાંઈ એટલે જે હોય તે નિજ ભાવ પોતા જેનો ખુલાસો છે નીચે એક લાઈન છોડી દે. પુણ્યનો ભાવ શું છે કસાયની મંદતા એવી રીતે પાપનો ભાવ કેવો છે અશુભ કસાયની તીવ્રતા તો એનું તત્વ છે. સમાન નિજા કેવી છે શુદ્ધ ભાવ રૂપે તો એનું જે તત્વ છે. આત્મા કેવો છે નાયક ભાવ જ્ઞાન ભાવ રૂપે છે તો એ આત્માનું તત્વ એનું રૂપ છે એનું સ્વરૂપ છે એનું અસ્તિત્વ છે. અને અજીવ કેવું છે જે કાંઈ ન જાણે એનો એ ભાવમાં જેનો જેવો ભાવ તેને શું કહેવાય તેનું તત્વ કહેવાય તેનું તત્વ અને એનું સત્વ એ જ એનું સત્વ ફરીથી તત્વ અને સત્વ સત્વ એટલે હોવાપણું અને જે જેનો ભાવ એનું તત્વ તત્વ તત એટલે તે અને તો એટલે એનું જે જે પણું છે જેમ જેનું જીવનું શું છે જ્ઞાનપણું ઉદ્ગલનું શું છે સ્વસરસ પણ હજુ બધામાં જ આવે આ તો સ્પેસિફાય ધર્માસ્તિકાયનું શું છે જતું હતું એનું શું છે તત્વ અને જે જેનું તત્વ છે એ જેનું શું હોય છે સત્વ, સત્વ એટલે સત અને ત્વ, સત એટલે હોવું અને ત્વ એટલે પણ હોવા પણ. જેનો જે ભાવ તે તેનું તત્વ અને જે જેનું તત્વ એનું સત્વ છે. તો એ રીતે આમાં વાત કરીને અને આવું હોવા છતાં જે જેનો ભાવ એ નિજ ભાવ એ એનું તત્વ છે અને છતાં એનાથી આગળ ફરીથી લઈએ એની પાછળનો પેરોગ્રાફ એમાં નીચેથી ચોથી લાખ જે ભાવ જે તત્વનો છે તેનાથી વિપરીત ફરીથી જે ભાવ જે તત્વનો છે તો મારો કયો ભાવ છે જ્ઞાન ભાવ છે ઉદગલ નો કયો ભાવ છે સ્પર્શપણું છે આશ્રમ નો શું છે આશ્રમ પણ દુઃખપણું છે સંવર નિજા મોક્ષ નું શું છે સુખપણું છે તો જેનો જે ભાવ એનું તત્વ છે અને છતાં એનાથી વિપરીત આત્માને કોના રૂપે માનવો શરીર રૂપે માનવો આત્મા ઠંડો ગરમ માનો મને તાવ આવ્યો બરોબર છે ને તને તાવ આવે છે ઉષ્ણતા પણ થાય છે શરીરને ઉષ્ણતા પણ થાય ટેમ્પરેચર વધે છે તો તાવ પણ આવે છે ફરીથી આત્માને કે શરીરને શરીરને શા માટે બોલવું સહેલું છે એક વાર આવશે ત્યારે ખબર પડશે શું છે ફરીથી તો આ એક તત્વનો એક વિશ્વાસ લાવવા જેવો છે ફરીથી આ જે લઈએ છીએ એના ઉપરથી જ એપ્લાય કરવું છે ફરીથી ઉષ્ણતા વધે છે તો વિચારવું ઉષ્ણતા એ કોનો ભાવ છે સ્પર્શ અને સ્પર્શ ક્યાં હોય ઉજ્જવલમાં શરીરમાં તો મને ભાવ છે જ નહીં અરે એટલી એક વિચારણા કરશે તો આકુરતા ઓછી આ શા માટે શીખવા જેવું છે ખાલી એક શીખવા માટેનું નથી આ એક આપણે શું કરવું છે એક પ્રેક્ટિકલમાં મૂકવા જેવું છે ફરીથી તત્વ એટલે શું લીધું જેનો જે ભાવ તો આપણે વિચારી લેવું ચાલો શાંતિથી બેઠા છે સરસ બ્રિજ કે કુલ બ્રિજ આવે છે પણ વિચારી લેવું શું છે એ ઠંડક આવે છે એ શું છે કોનો ભાવ છે એ સ્પર્શ નું પર્યાય છે ને અને સ્પર્શ એમાં હોય છે ભૂતગલમાં છે તો શરીર ભૂતગલ છે એમાં એ છે મને એનાથી કાંઈ ફરક પડતો અરે જીવનમાં કેટલી આકુરતા છે જે છૂટી જશે ગરમી હોય અને એમાં પણ પાવર ફેલર થાય શું થઈ જાય છે આ એમ છે બધું અહીંયા કરવા અમે બધું આપીએ એવું બધું કેટલા વિકલ્પોની અનંતે કઈ ફરવાનું નથી બદલવાનું છે નહીં સવારથી રાત સુધી ક્યાં ગયું તું શું થયું જીવનમાં ક્યારેક જેને સુખ શાંતિ મેળવવી હોય એને જ્ઞાનના સમાધાનમાં જવું પડે જે કોઈ ઉદયમાં એકાકાર થાય છે એને આકુરતા સિવાય બીજું કઈ જ મળવાનું નથી અને જ્ઞાનના સમાધાનમાં સુખ શાંતિ મેળવ્યા વગર રહેશે ને એના માટે આ તત્વ તો જે ભાવ જે તત્વનો છે તેનાથી વિપરીત ચાલો ફરીથી આમાં હજી એક લઈએ વાંધો ને આવું તો અમને બધું આવડે ને આ તો બધું શેનું છે આ તો બધું પાઠશાળાનું હોય અમે તો હવે ક્યાં સુધી પહોંચી ગયા છીએ નહીં હવે એક વિચાર કરીએ જ્ઞાન ક્યાંથી આવે છે પાંદડા લઈએ છે ને શું લીધું તું પહેલું શું કરવાનું શ્રુત જ્ઞાન ના અવલંબન તમે જેમ કહો છો શાસ્ત્ર નો અભ્યાસ તો જ્ઞાન શેમાંથી આવવાનું છે શાસ્ત્ર માંથી આવવાનું છે ને તો જો ફરીથી વિચારું જ્ઞાન એ કોનો ભાવ જ્ઞાન ભાવ એ તત્વ એ કોનું છે એ આત્માનું મારું પોતાનું છે તો મારો ભાવ કયો જેમાં જ્ઞાન ભાવ નથી એ બીજા તત્વ માંથી ક્યારે આવી શકે હા મારા માંથી આવે છે ત્યારે નિમિત્ત યોગ હો જૈન દર્શન નિમિત્ત નો નિષેધ નથી કરતો નિમિત્ત ના કરતા પણ આનો અને એ વાત આપણને સ્વીકારમાં નહીં હોવાથી આપણે નિમિત્તને શું કરવાપણે માની લઈએ છીએ કરતાપણે માનીએ છીએ અને એ જ મોટી વિપરીત તો જે કાંઈ જ્ઞાન છે જે કાંઈ શાંતિ છે સુખ છે એ કોનો ભાવ છે આત્માનો ભાવ છે તો આત્માનો ભાવ હોવાથી આત્માનું તત્વ છે અને એ બીજા તત્વ માંથી ક્યારેય આવવાનું નથી, એ અજીવ તત્વ માંથી કે આસર્જન તત્વ માંથી આવવાનું એ નથી. તો આ રીતે કમસે કમ એક ભાવનાત્મક વિકલ્પાત્મક નિર્ણયમાં તો યથાર્થ પણ લઈએ, જેને વિકલ્પાત્મક સવિકલ્પ નિર્ણય પણ જેનો વિપરીત છે એને ક્યારે નિરિકલ્પ નિર્ણય સ્વાનુભૂતિ થઈ શકવાનો નથી. તો જે ભાવ જે તત્વનો આટલું તો યાદ રહી જાય છે નહીં, ત્યારે પણ વિચાર કરો કે આ ભાવ કોનો છે અને એનો ભાવ છે તો મારે એની સાથે કઈ લેવા દેવા નથી, અને એ ભાવ મારો છે તો એમાં બીજાનો દોષ કાઢવા જેવો ગુસ્સો ક્યારે આવે? ગુસ્સો ક્યારે આવે? તો કેરાન કરે, આપ વાંક ન હોય તો વાંક કાઢે ત્યારે. અને ઘણા તો એમ કે મારો વાંક હોય તો ભલે તમે મને ગમે ગુજરાતીમાં કઈ ગમે કરો, પણ મારો વાંક ન હોય જો તમે કહો તો હું ખોટું નહી ચલાવી લઉં ને. ખોટું એટલે શું? તને તને ન સ્વીકારવામાં આવે એટલે ખોટું છે? અરે જે કઈ અસત્ય છે એ તો એના પરિણામ છે, તને એનાથી શું ફરક પડે છે? પણ જીવે કસાય કરવાના દરેક પ્રસંગ પોતી લે. ખોટું બોલે છે એમાં એમાં અહિતકારનું થવાનું છે, નુકસાન જે બોલે છે એનું એમાં આપણે કસાય કરવાનું શું પડે છે? એ જીવનમાં કોનો ભાવ છે એ વિચારવા જેવું છે, જે કરશે એ ભાવનું ફળીને મળશે. આ રીતે તો ફરીથી જે ભાવ જે તત્વનો છે તેનાથી વિપરીત બીજા ભાવે તેને માનવું, જેને બહુ સિમ્પલ ભાષામાં કરીએ, ગુરુદેવજી જે વારંવાર કરતા શું કહેતા, સમયસાની ત્રીજી ગાથામાં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે છે અડે છે, એ પણ આવી ગયા બે જુદા ભાવ. અહીંયા તો બે દ્રવ્યની વાત છે, અહીંયા પર્યાયો સહિતની બધીની વાત છે. તો બીજા ભાવે તેને માનવું તેનું નામ શું છે? વિપરીત મિથ્યાત્વ કહેવામાં આવે છે. હવે એનાથી આગળ એક પ્રશ્ન બધો થયો તને, સમ્યક દર્શન થાય એ ક્યાં હોય? સમ્યક દર્શન ક્યાં, મોક્ષમાં કે મોક્ષ માર્ગમાં? સમ્યક દર્શન ક્યાં હોય? આત્મામાં તો હોય જ, પણ કઈ પર્યાયમાં? મોક્ષ માર્ગની પર્યાયમાં કે મોક્ષમાં? મોક્ષ માર્ગની પર્યાયમાં કે મોક્ષમાં? મોક્ષ માર્ગમાં, મોક્ષમાં સમ્યક દર્શન ન હોય. મોક્ષ તો પૂર્ણ છે એટલે એમાં ન હોય સમ્યક દર્શન. દેહમાં હોય, અપૂર્ણતામાં પણ હોય ને ખોલામાં પણ હોય. તો એક વાત સમજવા જેવી છે, જે મોક્ષ માર્ગમાં છૂટી જાય છે અપૂર્ણ ભાવ છૂટી જાય, પણ જે એની જે ધારા છે એ પૂર્ણ રૂપે મોક્ષમાં રહી જાય. ફરીથી શું છૂટી જાય છે? અપૂર્ણતા છૂટી જાય. જે સમ્યક દર્શન છે એની જે ધારા પૂર્ણપણે છે, જે જ્ઞાનની શું નિર્મળ ધારા છે એ તો શું છે? રહી જાય, બદલે છે શું? અપૂર્ણતા છૂટીને શું થઈ જાય છે? પૂર્ણ થાય. એમ ન થવું બધું કે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન હોય ને મોક્ષમાં ન હોય. અરે જે છે એ ધારા તો નિરંતર રહેવાની, જો છૂટી જાય છે શું છૂટી જાય છે? અપૂર્ણતા. ચાલો એક વિચાર કરીએ, 10 વલું સોનું હોય એમાં શુદ્ધતા છે કે અશુદ્ધતા છે? 10 વલું તો સમજે ને, 10 વલું સોનું હોય એમાં શુદ્ધતા છે કે અશુદ્ધતા છે? બંને છે. હવે સોની એને અગ્નિનો તાપ આપે છે, તો 10 વલુની જે શુદ્ધતા હતી એ રહી જાય છે કે છૂટી જાય છે? કે એ જ વચ્ચે વચ્ચે કેવી થઈ જાય છે? સોનું સુંદર પૂર્ણપણ થઈ જાય, અપૂર્ણતાનો છૂટે છે, બાકી એની ધારા તો નિરંતર રહે છે. માટે જે પ્રશ્ન છે હતો ને પાછલા પાને 298માં જે આવ્યું હતું, સંકિતની એની વ્યાખ્યા હતી ને, અને મોક્ષ માર્ગ પ્રકાશક નો ગુરુદેવજી આધાર પણ આપ્યો ને, તો જો એનો એ જે પેરેગ્રાફ છે ઉત્તર છે ને, સિદ્ધ અવસ્થા સુધી રહે છે પ્રશ્ન અને એની પછી ઉત્તર, પોતાની નિર્ણય એની લાસ્ટ લાઈન, મોક્ષ નો માર્ગ છે છતાં મોક્ષ માં પણ રહે છે. મળી ગયો શબ્દ? કોણ મોક્ષ નો માર્ગ છે? સમ્યક દર્શન ના ચારી પ્રાણી મોક્ષ માં, એ શું છે? મોક્ષ નો માર્ગ છે. અને પછી શું થાય છે? એની જે અધુરા છે છૂટી જાય છે અને પછી મોક્ષ માં પણ રહે છે. અને જો ફરીથી આમાં પણ બે પ્રકાર લીધા હતા, તત્વ શ્રદ્ધાંતમાં બે પ્રકાર ક્યાં લીધા હતા? એક સામાન્ય અને એક વિશેષ. એમાં આપણને કયું પ્રગટ થઈ ગયું છે? સામાન્ય થઈ ગયું છે, વિશેષ અમને નથી ખબર. એટલે તો ગુરુદેશે બધી જ વ્યાખ્યા કરી છે. એનું સામાન્યની જો એમાં શું આવે છે, એ જ પાનામાં 298માં નીચેથી ત્રીજી લાઈન, સ્વપરમા સાથે આવી ગયા, મળે છે સતત 298 પાનું નીચેથી ત્રીજી લાઈન. ખરેખર તો તત્વ શ્રદ્ધાંત સમ્યક દર્શનમાં ખરેખર ભિન્નતા શેની છે? સ્વ અને એમાં બધા આવ્યા હતા, દેડકા આદિ ને બધા આવડતું હશે ને, સાત તત્વ ના નામ, પછી જીવ ના ત્રણ ભેદ બધા આવ્યા હતા ને, ભૂતગલ ના પણ પરમાણુ ને સ્થળ ને એવું બધું આવડતું હશે ને, આશ્રવ ના દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ, પાછી આશ્રવ ના પાંચ ભેદ, મિથ્યાત્વ વિરત એવું બધું. તો એમાં કેવું હોય છે, સામાન્ય. સામાન્ય એટલે શું? સ્વ અને ફળ. આ જ્ઞાનમય આત્મા તે હું શું છે? સ્વ છે. અને મારા સિવાય જે આ સ્થૂળ શરીર આદિ દેખાય છે બધા કેવા છે? ફળ છે. અને આ જે દુઃખમય લાગે છે ભાવો, એ પણ મારું સ્વરૂપ. આમ સ્વકર્મ આખું બધું એને આવી જાય. અને જે કઈ તત્વનો નિર્ણય કરે છે, જ્ઞાન ભાવ પ્રગટ થાય છે, એ મારું શું છે? એ સ્વરૂપ. ભલે સંવાદ બીજા મોક્ષ પ્રગટ નથી થયા, પણ એ જે શાંતિનું સુખરૂપ પ્રણવન છે, એ મારું સ્વરૂપ છે. એમ સ્વપરમાં આખું સાથે તત્વ આવી જાય. જેનો જ ખુલાસો છે, વિશેષ જ્ઞાન ન હોય, એનો સ્વપ્રમ ન હોય. ઘણા આપણને આવા પ્રશ્નો થતા હોય છે, અમને કઈ યાદ નથી રહેતું સમય જતન કેમ, અમે કઈ પ્રશ્નોના ઉત્તર આપે. તો એના માટે ખુલાસો શું છે, ભલે ક્ષોપ્શન ન હો, સમીસાની પાંચમી ગાથા ખબર હશે ને, એમાં કેટલા બોલ લીધા છે? ચાર બોલ લીધા. પાંચમી ગાથામાં ક્યાં ચાર છે? આગમનું સેવન, તર્કનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભૂતિ. એમાં આચાર્ય આપણને શું કીધું, અમારી જેમ તું આગળનો અભ્યાસ કરજે, અમારી જેમ બધું તર્ક બુદ્ધિ તું લગાડજે, એવું બધું કીધું ને. આપણા માટે શું લીધું? ચાર માંથી આપણા માટે શું કીધું? તો અનુભવ કરજે. અમારી જેટલો ક્ષમ ન હોય તો ચિંતા કરીશ. એ જ વાત અહીંયા છે કે બધાનો ક્ષમ આપણી દશાની વાત નથી, જ્ઞાનીઓની સાધન દશામાં પણ બધાને સરખો ક્ષમ હોતો ગંધર્દેવ હોય, શ્રુત કેવી હોય, ત્યાં સુધીનું જ્ઞાન હોય બારનું, અને બીજા કોઈ મુનિરાજ કેવા હોય, માતુષ મારું યાદ મથુર તેવા શિવભૂતિ મુનિરાજ પણ હોય. કેવળ નામ કોને થયું? કોને થયું? ગંધર્દેવ ને થયું કે શિવભૂતિ મુનિરાજ ને? અરે પરાલંબી કોઈ ભાવની જૈન દર્શનના પવિત્રાજ માર્ગમાં, મોક્ષ માર્ગમાં કિંમત કરતા એનો પ્રવેશ જ નથી. ક્યાં સુધી? ક્યાં સુધી? ભૂતકાળમાં કેટલા આચાર્ય મોક્ષ પધાર્યા છે? ભૂતકાળમાં કેટલા આચાર્ય મોક્ષ પધાર્યા? અનંતા, હા, એક પણ નહીં કે અનંતા. ફરીથી ફરીથી, કેટલા આચાર્ય ભૂતકાળમાં મોક્ષ પામ્યા છે? આટલા સિમ્પલ ક્વેશ્ચનમાં આજે અપેક્ષા જે કહેવાય એમાં કોઈ ચિંતા નહીં કરે. જવાબ એવો કરવા માટે અપેક્ષા શબ્દ ન વાપરો. શું છે, કેટલા મોક્ષ પધાર્યા? અસંખ્ય છે. ચાલો અંતરનો અસંખ્ય તો હશે ને. જીવનમાં એક વિચારવા જેવું, એક પણ આચાર્ય પદવીમાં હોય મોક્ષ પામે એમ ન હોય. પરંતુ બીજા બધાની વાત નથી કરવાની. અરે જે ચાર સંઘના નેતા કહેવાય, માર્ગ સિંહ શાસનને જે ચલાવતા હોય, એ આચાર્ય પદ પણ છૂટે છે અને સામાન્ય મુનિ દશામાં આવે તો એ શ્રેણી માને. અરે આવા પરલક્ષી ભાવ જૈનના વિતરાગ માર્ગમાં એનો ક્યાંય પ્રવેશ છે ને? છતાં બીજા જગતના માન અપમાનની વાત તો કોઈ છે જ નહીં. તો અહીંયા ફરીથી, ક્ષોપક્ષમ ન હોય તો ચિંતા કરવી નહીં. પાછો ક્ષોપક્ષમ અહીંયા ન ચાલે, અને બારમાં તો 10 પેઢી નાખ્યો તો નામ બધા બોલી જાય, ઓલું મોટું વડલો બનાવી દે, જ્યાં કોઈ બધું જ્ઞાન કામ કરે ને. અહીંયા તમે કીધું તું ને, ક્ષોપક્ષમની અમારે જરૂર એ સ્વચ્છંદતા છે. ક્ષોભસમ વિશેષ ન હોય છતાં આવી શ્રદ્ધા હોય. આવી શ્રદ્ધા એટલે શું? હું જ્ઞાન સ્વભાવી આત્મા સ્વચ્છ, બાકી બધા મારા ભાવ, બધા ભાવો કેવા છે? મારાથી ભિન્ન પર છે. એટલું હોય, આવી શ્રદ્ધા હોય તો પણ સમ્યક દર્શન એને કહે છે. જ્ઞાનની વિશેષતા નથી. ફરીથી ક્યાં જ્ઞાનની? બહિર્લક્ષી ધારણા જ્ઞાનની, સ્વસંવેદન જ્ઞાન. ફરી ફરીને આપણે લઈએ છીએ જૈન દર્શન એટલે શું? અનુભૂતિ સ્વરૂપ. તે ક્યાં એવો શબ્દ આવે? ક્યાં હોય છે? દુર્દર્શી આપણને એ શબ્દ થી થપ્પો કહેતા હતા? નહી, યાદ નહીં હોતું. દુર્દર્શી અનુભૂતિ સ્વરૂપ જૈન ધર્મ. જાપાનના જે ઇતિહાસકારનું ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા ને, કે એ લોકોએ તો એટલો અભ્યાસ કરીને પણ સ્વીકારી લીધું કે જૈન ધર્મ એટલે શું છે? અનુભૂતિ સ્વરૂપ જૈન ધર્મ છે. અને જેના હાથમાં આવ્યા એ લોકો શેમાં અટકી પડ્યા છે? એ ક્રિયાકાંડમાં અટકી પડ્યા છે. તો ખરે એ લોકોએ પણ જો એટલું સહ્યું તો જૈન દર્શનમાં કોની કિંમત છે? સ્વાનુભૂતિની. જ્ઞાનાનુભૂતિ કહો, સ્વાનુભૂતિ કહો, આનંદની અનુભૂતિ કહો કે આત્માની કહો, બધું એક જ છે. એ અનુભૂતિ છે. તો બાહ્ય ધારણા જ્ઞાનની કોઈ એમાં કિંમત એ નથી. જો એનું ફરીથી 299 પાને છે, એમાં બીજો પેરેગ્રાફ, આ શ્રદ્ધા તો નારકી, એમાંથી ચોથી લાઈન. વિશેષ તત્વા શ્રદ્ધાન કહીએ છતાં, જો ફરીથી તેની કમ્પેર કરે, પેલું કયું આવ્યું? સામાન્ય આવ્યું. હવે કયું આવ્યું? વિશેષ. હવે અહીંયા સુમેળ કરે છે કે વિશેષ તત્વા શ્રદ્ધાન છે એટલે એનું ફળ કોઈક વિશેષ આવશે, અને સામાન્ય તત્વા શ્રદ્ધાન છે એમાં કઈ યાદ નથી, ક્ષોભસમ નથી, એટલે થોડુંક હીણું છે એ નથી. એનું ફળ છતાં, એનું ફળ એટલે ચાહે સો વિશેષ તત્વા શ્રદ્ધાન હોય, ચાહે સો સામાન્ય તત્વા શ્રદ્ધા, બંનેનું ફળ, વસ્તુ તો એક જ પ્રકારની છે. હો, એક જ પ્રકારની છે. જાણપણું વિશેષ છે, માટે તત્વા શ્રદ્ધાન બહુ કોઈનું નિર્મળ થઈ ગયું એમ થોડું છે કે કઈ નથી. આપણા માટે બહુ જરૂરી શા માટે છે? વિશેષ ધારણા જ્ઞાનની બહુ આકુરતા રહેતી હોય, અને આપણને આપણી તત્વની રૂચિ ને હોય એની ક્યારેય મહિમા લાગતી. અલ્પ ક્ષોભસમ જ્ઞાનની આપણને શું લાગતી હોય છે? ખેદ, હીનતા. અને અધિક જ્ઞાનની ક્ષોભસમને શું લાગતી હોય છે? લોભ લાગતો. મને પણ આમ બધા ફટાફટ અવાજ જવાબ દેતા હોય તો લોકોમાં એની નહીં પ્રસિદ્ધિ થાય. અમને જવાબ ન દે તો લોકો તો અમારી કઈ ગણતરી પણ. એક બહુ જ ફરીથી નિયમ, પરલક્ષી ભાવ. અને પરલક્ષી ભાવમાં કોણ આવશે? પરલક્ષે થયેલો રાગાદી ભાવ કે પરલક્ષે થયેલો ધારણા નાશ, એની ક્યારે અધિકતા રાખી. સહજ હોય તો એ કોઈ દોષ નથી, પણ એની અધિકતાની કલ્પના કરીશ ને. તો જો ફરીથી એ બંનેમાં જાણપણું વિશેષ છે, માટે તત્વા શ્રદ્ધાન બહુ નિર્મળ છે એમ થાય નથી. જો એનો નીચે જ ખુલાસો છે, ક્લાયન્ટ હોય ક્ષોભસમ વધારે અને અનુભવની પ્રતિ તો એવી જ હોય. વિશેષ બુદ્ધિવાન કદાચ હશે તો પણ શું શબ્દ વાપરો? અનુભવની પ્રતિ. અનુભવની પ્રતિ એટલે સ્વાનુભૂતિના કાળે થયેલ આત્મા આનંદમય છે એવી પ્રતિ બહુને સરખી. જેનો આપણે એક દ્રષ્ટાંત લઈએ, એક માણસે સાકરમાં પીએચડી કરી છે, અને એક સાવ આંધળો છે જેને સાકરની કાંઈ ખબર જ નથી. બે હવે મોઢામાં સાકર મૂકે, સ્વાદ કોને વધારે આવે? જેને પીએચડી કર્યો એને નેચરલી વધારે જ આવે, કારણ કે એને બધી ખબર છે સાકર કેમ બને, એની આખી શેરડીનો રસ ને એમાંથી બધું કરીને જે કાંઈ પ્રોસેસ એને વધારે ખબર છે, માટે વધારે શું હશે? ટેસ્ટ આવશે. તો એ જ દેખાડે છે કિંમત કોની છે, જાણપણાની કે અનુભવ. અને એ અનુભવ માટેની અહીંયા વાત આખી એ ચાલે છે. અને અહીંયા એક બીજો એક પ્રશ્ન થયો હતો કે અહીંયા સમય દર્શનની શું વ્યાખ્યા કરી? તત્વા શ્રદ્ધા. એટલે કેટલા તત્વોની શ્રદ્ધા? સાત તત્વોની. તો પ્રશ્ન એમાં થયો છે, એમાં છે 299 પાને સમય સારમાં તત્વોની શ્રદ્ધા કરવાની કીધી. એકમાં તો ગુરુદેવ સૂત્ર સાહેબ એકમાં સાત આવી ગયા. સર એકમાં, અરે હું નાયક આત્મા છું તો હું પુણ્ય પાપ આશ્રય બંધ રૂપ નથી. સંવર નિજા મોક્ષ પણ એક સમયની પર્યાય છે. એકના નિર્ણયમાં બીજા રૂપે નથી એવી નાસ્તિક નો નિર્ણય પણ. અને આ રીતે આજના એક પ્રવચનમાં એક ખાલી ભાવ ક્યો શીખવાય, બધું શીખવા જેવું છતાં પણ બીજું ના આવ્યું તો શું. અધિક શોષણની મને, અને આમાં પ્રવચન સારમાં એમાં આવતો અલગ અલગ શું કે છે, અધિક વિસ્તરે. અમારે વિસ્તાર કરીને શોષણ વધારવો નથી. અલગ અલમ અતિ વિસ્તરે. અમારે તો એક આત્મહિતનું એક વાક્ય પણ ઘણું છે, જ્ઞાન ને રાગ જુદા છે. માટે અધિક શોષણ ના ન કહેતા, રૂચિપૂર્વક ભલે અલ્પક શોષણ હોય પણ આત્માની અનુભૂતિ સુધી પહોંચવું, આ એનું નામ જ આરાધના કહેવામાં. આજની પ્રભાવ